તારીખ 28/8/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 108-170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 30 મૂળ કેસેટમાં બી સાઈડમાં અવાજ ધીમો આવે છે.
પોતાનું સંબોધન કરી દેવા છે. પોતાને રીત કહું છું, પોતાનો રીત રીતની વાત છે. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. ઉપર તપકે એવું લાગે કે બીજાને ઉપદેશ આપ્યો છે. ખરેખર વાત પોતાના સ્વરૂપલક્ષી છે, આત્મલક્ષી વાત કરી છે. તમે રીત કહું છું, અંતરના સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. પોતાના પરિણામ સુખવૃદ્ધિથી અન્ય પદાર્થને વિશે જાય છે, એના ઉપર સીધી વાત છે કે સુખ અંદરમાં છે, સુખ બહાર શોધવાથી મળવાનું નથી, બહાર લેવા જવાથી પ્રાપ્ત કરવાથી પણ મળવાનું નથી. જે છે જ નહીં, જ્યાં છે જ નહીં, ત્યાંથી પ્રાપ્ત થવાનો પ્રશ્ન નથી. જે રસકોણોની કોઈ પણ પર્યાયમાં ગુણ નહીં હોવાથી કોઈ પણ પર્યાયમાં સુખનો કોઈ પ્રકાર નથી, નામે સુખ નથી. ત્યાં શોધે, ત્યાંથી મેળવવા પ્રયત્ન કરે, ત્યાંથી મેળવવાની આશા ધરે, તો એથી કાંઈ ચીજ ત્યાં આવી જતી નથી. એ સુખની ભ્રમણા છે, સુખ મળવાની, સુખ પ્રાપ્તિની ભ્રમણા થાય છે. વાસ્તવિકતા એ ખરેખર ત્યાં દુઃખ થાય છે, સુખ મળતું નથી. અને એ ભ્રમણાના કારણે દુઃખ છે, સામા પદાર્થને કારણે દુઃખ નથી. દુઃખ થાય છે એ તો ભ્રમણાને કારણે થાય છે. અંતરનું સુખ અંતરની સંશ્રેણીમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર અને આશ્ચર્ય. અંતરનું સુખ અંતરની સંશ્રેણીમાં છે એટલે પરિણામ અંતર્મુખ થાય અને ઉત્તરોત્તર વૃદ્ધિગત થાય, એમાં સુખની પ્રાપ્તિ છે. શ્રેણી એટલે વર્ગ. પરિણામ અંતર્મુખ થાય, ઊંચી વિશેષ થાય, ઊંચી વિશેષ અંતર્મુખ થાય, વધુ તારતમ્યતાથી અંતર્મુખ થાય, તેમ તેમ અંદરનું સુખ વિશેષ વિશેષપણે અનુભવ ગોચર થાય છે. એવી સ્થિતિ થવા માટે, અંતર્મુખ સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. જગતના પદાર્થો, ખાસ કરીને જીવને પોતાના ઉદય સાથે સંબંધ છે, અને એ સંબંધનું મૂળ કારણ એ પદાર્થોનું સુખ માટે નિશ્ચય છે, મહિમા છે. સુખ માટેનો નિશ્ચય છે અને મહિમા છે, એ કારણે પરિણામોની ગતિ બાહ્ય પદાર્થો ઉપર છે. એને તો ભૂલી જાય એમ કહે છે. ભૂલી જાય એટલે યાદદાસ્તમાં તો ભૂલી જાય એમ નહીં, એની સાવધાની છોડી દે, એ હિતનું કારણ છે એવો નિર્ણય છોડી દે, એવો વિશ્વાસ છોડી દે, એવી માન્યતા છોડી દે, એને વિસ્મરણ કહે છે. એવી સ્થિતિ માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. ઘણા વિસ્મરણ નો સેવો કરે છે. સ્મરણ સ્મૃતિ વિસ્મૃતિ સાથે લઈ જાય છે, એમ નથી. વિસ્મરણ કરવું એટલે જેમ કોઈ વિસ્મરણ થયેલો પદાર્થ સ્મૃતિમાં આવતો નથી તો તે પદાર્થ પ્રત્યેના પરિણામ થતા નથી, કેમ કે પદાર્થની વિસ્મૃતિ છે એવી કોટીમાં તમે એને મૂકી દે.
બરાબર,
ભ્રમતિ જ્ઞાનમાં સ્મૃતિમાં એને તને સ્મૃતિ હોય તો પણ વિસ્મરણ તુલ્ય સ્થિતિ થઈ જાય, એવી સાવધાની છૂટી જાય, એવું એ પ્રત્યેની સન્મુખતા છૂટી જાય, જાણે પદાર્થ વિસ્મૃત થઈ ગયા છે. એ પ્રત્યે એ પ્રશ્ન થાય છે કે બાહ્ય પદાર્થો તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા વિના રહેવાના નથી, અમુક પદાર્થનું વિસ્મરણ કરે એમ નથી. બાહ્ય પદાર્થોમાં સમસ્ત બાહ્ય પદાર્થો આવી જાય છે, તો છતાં કે કેવડીને જે કાળે જે જ્ઞાનમાં જ્ઞેય થવા યોગ્ય છે તે જ્ઞાનમાં જ્ઞેય થવાનું જ, એમાં તો કોઈ એ સંબંધને તો ખેલવી શકતું નથી. વિસ્મરણ કરવાનો અર્થ કે વિસ્મરણ તુલ્ય કરી નાખે, આશ્ચર્ય હોય એટલે એની મહિમા ભૂલી જાય. તમે જે બાહ્ય પદાર્થોની કિંમત છે એનાથી એની મોટાઈ છે એનાથી એનું આશ્ચર્ય છે, અમસ્તા અમસ્તા આશ્ચર્ય કરે જોવા જે કેવી શોધ થઈ છે, આમ શોધ થઈ ગઈ તેમ શોધ થઈ ગઈ એમ કરીને બાહ્ય પદાર્થોનો મહિમા જે વધારે છે એને કાંઈ લેવા દેવાનું હોય, શોધ તો થયું હોય ન થયું હોય, સમાચાર સાચા હોય ખોટા હોય, એને જીવ્યું હોય ન જીવ્યું હોય પણ માનીએ છીએ વિશ્વાસથી. એનું કારણ કે એની બાહ્ય પદાર્થોનો મહિમા ઊભો છે, એ નિશ્ચય બદલાણો નથી, નિર્ણય થયો નથી, ત્યાં સુધી જાણે અજાણે પણ એને બાહ્ય પદાર્થોની મહિમા આવ્યા વિના રહેતી નથી અને આશ્ચર્ય પામે છે. ગુગલની પર્યાય જીવને પણ જીવને આશ્ચર્ય થાય છે, આહા આમ થઈ ગયું, આહા આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, એ પણ ભૂલ એ કરવા જેવું નથી. કોઈ પદાર્થ ગમે તેમ પરિણમે તારે કઈ લેવા તો દેવા નથી, ન તો તને સુખનું કારણ છે, ન તો દુઃખનું કારણ છે, ન તો કોઈ પદાર્થથી તને પ્રયોજન છે. ખરેખર પ્રયોજનની દ્રષ્ટિએ કોઈ અન્ય પદાર્થથી આ જીવને જરા પણ પ્રયોજન છે એ વસ્તુ સ્થિતિ નથી. પોતાનું અપમાન થયું હતું એવું યાદ આવે એવો ખ્યાલ આવે, પણ એ તો માન્યું હતું કે મારું અપમાન થયું છે, મને કોણ જોઈ શકે છે, શરીર જે શરીરને જોઈએ છે એ તો હું નથી, મારા આત્માને તો કોઈ બીજો જોઈ શકતો નથી, સંસારી છદ્મસ્થિતિ કોનો અપમાન કરે, કલ્પના એને કરી હતી. પણ એના પરિણામ એની પાસે, એના શબ્દો એની પાસે, એની ચેષ્ટા એની પાસે, જે કાંઈ સંયોગ બિંદુ મારાથી બહાર બિનો છે, મને કાંઈ થયું નથી, એ અપમાન થયું હતું એટલે કાંઈ આત્મામાં કાંઈ આવી ગયું છે, અટકી ગયું, કાંઈ લાગી ગયું, કાંઈ વળગી ગયું, કાંઈ શું થયું છે આત્માને. હા, પણ એ એમ માનીને દ્વેષ થાય છે કે આ મારું અપમાન થયું હતું, મને લાગુ પડતું હતું, એટલે તો પૂછું ક્યાં થયું, ક્યાં વહી ગયું, તને તેની ભૂલ કરી છે, ક્યાં મને થયું મને લાગ્યું. હવે આજે તો સમજણ છે કે નહીં એમ કે આત્માને કોઈ લેવા દેવા નથી, માન અપમાન સાથે આત્માને કાંઈ સંબંધ નથી, કેમ કે અન્ય જીવના પરિણામ અન્ય જીવ પાસે, શબ્દો પૂતગળના પૂતગળ પાસે, જે જ્ઞાન એ વિષય પરત્વનું થાય છે એ જ્ઞાન પણ મારા નિર્વિકલ્પ સ્વરૂપને વિકલ્પ પડતો નથી, એનો જે વિકલ્પ છે કે આમ પ્રકાર થયો હતો, આવી ઘટના બની હતી, આવો બનાવ બન્યો હતો, નિર્વિકલ્પ કત્રને એ વિકલ્પ અડતો નથી, એની જ પર્યાયને અડતી નથી. બાહ્ય પદાર્થ કેટલા દૂર છે, એને ક્યાં ભ્રમણા કરવી એ મને થયું નથી. ભૂલનું જ્ઞાન કરી શકે છે કે મને થયું હું, મારો અપમાન થયું હતું એ મારી, એવું હું સમજ્યો હતો, એવું મેં માન્યું હતું, એમ માનીને મને દ્વેષ થયો હતો, એ બધી મારી ભૂલ હતી, એવું અત્યારે જ્ઞાન થઈ શકે છે. પણ જે તે દિવસે પરિણામ છે એવા જ પરિણામ એ પૂર્વની ઘટનાની સ્મૃતિમાં થાય તો અત્યારે સમજો છે. જીવ અજીવનો કે રાગ અને જ્ઞાનનો કે કોઈ ભેદ જ્ઞાનનો વિષય તો રહેતો જ નથી, એની પાસે છે જ નહીં, એમ કહેવાય એનો અર્થ. તો અત્યારે તો કુદરતી જુદો પડે પડે તો આ બધું થાય, ન પડે તો તો જે કઈ સ્થિતિ છે એ અનંતકાળ ચાલુ છે. આશ્ચર્યની ભૂલ, એની મહત્તાની ભૂલ, એની મોટાઈની ભૂલ, એમ કહેવાય છે. સમસરાની રહેલી દુર્લભ છે. સમ એટલે વિકરાગ, વિકરાગ ભાવ. રાગ દ્વેષ રહી જે પરિણામ છે એમાં સુખ છે, રાગ દ્વેષના પરિણામમાં દુઃખ છે. એવા પરિણામની પરિણતિ ચાલુ રહેવી બહુ દુર્લભ છે, ઉત્પન્ન થવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરીને ચલિત થઈ જશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ, આ શબ્દનો પ્રયોગ બહુ સારો કર્યો છે અહીંયા. તો એની ગંભીરતા ભાસી નથી ત્યાં સુધી ઉપયોગ નામ સાવધાની નહીં રહે, ગંભીરપણે એની સાવધાની રાખ. ઉપયોગ સાવધાનીનો ઉપયોગ છે અહીંયા, ગંભીરપણે એની સાવધાની રાખ. ઉપર ઉપરથી ચાલ્યો જાય એ તો એમને જીવન ચાલ્યું જાય છે. ગંભીરપણે જો કે આ આત્માને નુકસાન કેટલું છે એની ગંભીરતા સમજ, એ નુકસાન ટાળ તો તને લાભ કેટલો થાય એની પણ ગંભીરતા સમજી લે. જે કોઈ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ છે એટલે કે સ્વસન્મુખ થવાનો, અંતર્મુખ થવાનો જે પુરુષાર્થ છે એનું ફળ બહુ મોટું છે, એનું ફળ સિદ્ધપદ છે. અને એવો પુરુષાર્થ ન કરે તો પરંપરાએ 2000 સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ફળની રૂપ છે. એટલે ગંભીર ઉપયોગ રાખે એમ કીધું છે. હળવું કરીને કાઢી નાખે છો એમ નહીં, સાવધાની રાખવામાં ગંભીરતા હોય તો જ સાવધાની રહે, વિષયની ગંભીરતા ન હોય તો સાવધાની રહે નહીં. એટલે એ શબ્દ બહુ સારો વાપરો છે કે અનેક નિમિત્તો હૃદયમાં સંગ પ્રસંગ પડશે, એમાં ચલિત ન થવા માટે અચળ ગંભીર ઉપયોગ રાખ, સ્થિર ઉપયોગ રાખ, ગંભીર ઉપયોગ રાખ, સાવધાની રાખ, વિચલિત નહીં થઈ જાય એમ કહેવું છે. પછી નીચે સિદ્ધાંતિક વાત લીધી છે જ્યાં બધા વચનો પૂરા થાય છે, એમાં છેલ્લા વચનો છે કે તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. શ્રી ગુરુની પહેલી શિક્ષા એ છે કે બીજાને કારણે તું બંધાશો, તને રાગ થયો એનું કારણ બીજો કોઈ છે, તને દ્વેષ થયો એનું કારણ બીજો કોઈ છે, એ ભૂલી જાતો. તારે દિવસે તને બંધન છે, રાગનું દ્વેષનું મોહનું જે કોઈ વિભાવ પરિણામથી બંધન છે એ બધું તારે કારણે જ છે, તારા દોષથી જ છે, એનો એ દોષ તારો જ છે, સ્વતંત્રપણે કરેલો એ તારો દોષ છે, કોઈ તને પરતંત્ર બનાવીને દોષ કર્યો. ગયા ભવમાં કે કોઈ ભવમાં, અત્યારે કે ભવિષ્યમાં, ત્રણ કાળમાં આ આત્માનો કોઈ વેરી નથી. પોતાનો દોષ એ જ પોતાનો વેરી છે. વેરીને અરી કહે છે, શત્રુ અરીને શત્રુ કહે છે, શત્રુને અરી કહે છે. અરિહંત આપણે નામ છે ભગવાનનું, અરિહંત છે. શત્રુને અહીંયા બહારમાં વેરી કારણે અહીંયા છે એમ છે, અંદરના શત્રુને અહીંયા છે. કોઈ વેરી નથી, પોતે જ પોતાનો વેરી છે, પોતે જ પોતાનો હિતેચ્છુ છે. કેવી રીતે પોતે પોતાનું નુકસાન કરે છે કે લાભ કરે છે એ જોવાનું છે. કોઈ શું કરી શકે? આ આત્માના ગુણને કોઈ વણી શકે? આ આત્માના દ્રવ્યને કોઈ વણી શકે? આ આત્માને પર્યાયને કોઈ વણી શકે? શું કરી શકે? વેરી શું કરી શકે? વેરના ભાવ કરે તો એ પોતાને વેરી માનીને કરે છે. જ્ઞાનનો જ્ઞાન છે એમાં કોઈ વેરી નથી ને કાંઈ નથી, વાદનો વિષય નથી ને દ્વેષનો વિષય નથી. સમસ્ત પદાર્થ જ્ઞાનનું જ્ઞાન છે અને પોતે જ્ઞાન માત્ર છે. પોતે જ્ઞાન માત્ર હોવાને લીધે બધું જ જ્ઞાન છે. બસ વાત પૂરી થઈ જાય છે, કોઈ કાંઈ છે મારો ઉદય છે તો જ્ઞાન કરવાનો છે. પૂર્વે કરેલી ભૂલનો એકત્વ કરવાનું નથી કે મારો ઉદય છે, મારો ઉદય છે. ઉદય થી ભિન્ન પડવાનો છે. પૂર્વના કરેલા પરિણામના કારણે આ પ્રસંગની જે વિચિત્રતા દેખાય છે, અનિષ્ટ છે એમની, જે વિચિત્રતા દેખાય છે, અનેક પ્રકાર દેખાય છે, એમાં પૂર્વકર્મનું નિમિત્ત છે. પૂર્વકર્મમાં દોષ આ જીવે કરેલો હતો, બીજું કાંઈ કારણ એ જ્ઞાન કરવાનું છે. પૂર્વની ભૂલનું એટલી વાત છે. પણ એ ઉદયથી પણ જુદા જ પડવાનું છે, કે જેવો હોય તેવો. હવે મારે કાંઈ લેવા દેવા નથી, એ વાત મુખ્ય કરીને ઉદયનું જ્ઞાન કરવાનું છે. મારો ઉદય છે કે શું છે, બીજાને એની સાથે સંબંધ નથી એટલી વાત છે. પણ મારો સંબંધ છે એ સંબંધ તોડવાનો છે, સંબંધ રાખવાનો નથી, એ મુખ્ય વાત છે. સર્વાંગ સુંદર માર્ગ છે, કાલ્પનિક સર્વાંગ સુંદર માર્ગ છે. એનો કોઈ પડખું એવું નથી કે જે જરા પણ વિકૃત અથવા ખરાબ દેખાય એવું કોઈ પડખું નથી આ માર્ગનો. અંતર બાય એટલે તો મૂળ ગુણની સાથે ઉત્તર ગુણ પ્રગટી જાય છે, અથવા તો નિશ્ચયની સાથે વ્યવહારના મૂળ ગુણ પ્રગટી જાય છે. ગુરુદેવ શ્રી પ્રવચનમાં એમ કહેતા કે વ્યવહારનો જન્મ ક્યારે થાય છે, વ્યવહાર શરૂ ક્યારે થાય છે, કે નિર્વિકલ્પ ધ્યાનમાં વ્યવહારની ઉત્પત્તિ થાય છે. પહેલી વાત, પહેલું નિર્વિકલ્પ ધ્યાન થાય છે સમ્યક દર્શનના કાળમાં, ત્યારે વ્યવહારની ઉત્પત્તિ થાય છે. સમ્યક દ્રષ્ટિના 48 ગુણ ત્યારે એને મૂળ ગુણ ઉત્પન્ન થઈ ગયા, પછી એનો વિકલ્પ કોઈને થાય, કોઈને ન પણ થાય, કોઈને ઓછો દેખાય, કોઈને વધારે દેખાય. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં એ 48 મૂળ ગુણ ઉત્પન્ન થઈ ગયા, કોઈ ગુણ બાકી ના રહી. એવો અંતરબાય નિર્દોષ માર્ગ છે. તારા દોષે તને બંધન છે, કોઈએ તને બાંધ્યો છે, બંધનમાં પાળ્યો છે એમ પણ નથી. એ સંતની પહેલી શિક્ષા છે, એ શ્રી ગુરુની પહેલી શિક્ષા છે કે જોજે તારા દોષ માટે રખે પણ કોઈના ઉપર આરોપ મૂકતો, ભૂલથી એ નહીં મૂકતો, સ્વપ્નમાં પણ નહીં મૂકતો. તારો દોષ છે, જ્યાં જ્યાં ત્યાં રાગ દોષ કર્યા છે એમાં દોષ તારો જ છે, અત્યારે પણ કરતો તારો જ છે. આમાં બીજો વિચાર તારે કરવા જેવો નથી. અને કાંક એમ નહીં કરતો કે કથનચિત મારો દોષ, કથનચિત એનો દોષ, એવું અને કાંક નથી. મારો દોષ છે ને બીજા કોઈનો નથી, એવું અને કાંક છે એમ છે. એને કામ બીજું છે કે તારો દોષ એટલો કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને જોઈ જવું, આટલો તારો દોષ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આટલો તારો દોષ છે. મૂળમાં આમાંથી બધા દોષ પછી ઉત્પન્ન થયા છે. આ મૂળ દોષ છે કે તે અન્ય પદાર્થ સાથે સંબંધ રાખ્યો કે આ પદાર્થ સાથે મારો ઉદય છે એટલે મારો છે, મારો ઉદય છે એનો અર્થ કે આ પદાર્થ મારો છે. આ તારો મૂળ દોષ છે કે બીજા પદાર્થ ઉપર તે અધિકાર મારાપણાનો જમાવ્યો અને અન્યને પોતાનું માન્યો, પોતે ભિન્ન છે એ વાત ભૂલી ગયો, સર્વથા ભિન્ન છે એ વાત ભૂલી ગયો. સર્વથા ભિન્ન છે એ સમ્યક એકાંત છે. અનેકાંતનું એમ છે કે સર્વથા ભિન્ન છે અને જરા પણ અભિન્ન નથી, એમાં અનેકાંત એ પોતે ભૂલી ગયો છે. એમાંથી બધા દોષ ઉત્પન્ન થયા છે એનો અર્થ શુદ્ધ એ થાય છે કે ભેદ જ્ઞાનથી જ નિર્દોષતા અને વિતરાગતા ઉત્પન્ન થાય છે. જુદો ન પડે તો અન્યને પોતાનું માનવાનો અપરાધ તો અનાદિથી કરી રહ્યો છે, એમાં કોઈ દોષ નિર્દોષ થવાનો, દોષ રિલીફ થવાનો ક્યારે પણ શરૂઆત પણ નહીં થાય, પ્રારંભ પણ નહીં થાય. હા કે બોલો બોલો. એટલે શું કોઈ આત્મામાં કોઈ આત્મા છે? સૌ સૌના આત્મામાં સૌ સૌના આત્મા છે. ઘરમાં ગણો, દુનિયામાં ગણો, ગામમાં ગણો, જ્યાં ગણો ત્યાં બધા આત્મા બધા આત્મામાં છે. કોઈ કોઈ કોઈમાં છે. બાર વ્યાજ એટલે શું પ્રશ્ન છે? કોઈ સંયોગ કાયમ ટકવાનો છે? સાથે છે અને સાથે રહેવા જે ઈચ્છે છે, કેમ કે પોતાપણું કર્યું છે, કરીએ છે સાથે. લાખ પ્રયત્ન કરે તો સાથે રહીએ કે ન રહીએ? હે, તો પહેલેથી નક્કી કરતો આ તો મર્યાદિત ટાઈમનો સંયોગ છે, એક સ્ટેશનેથી સીધા બીજા સ્ટેશને ઉતરવાનું નક્કી છે. જે જગ્યા માટે મારામારી કરી હતી એ જગ્યા પછી એને કે નાના ભાઈ બેસો, અમારે અમે ઉતરી જઈશું તમે કહે, પણ મારે નથી બેસવું. બોલો કે મારે નથી બેસવું, કેમ પણ બેસો ને? પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. તો હવે આયુષ્ય પૂરું થયું એ તો ઉદયથી ભ્રમ છે બધો. પછી એ જીવ આવે સામું ન જોડે એમ કે ભાઈ અમે તો તમારા આટલા નજીકના સગા હતા, બોલો ભાઈ સાહેબ વડગામાં તમે અત્યારે અંથામતા ચોટી પડવામાં કાંઈ એમને લાગતું હોય તો નથી. એક જીવ પુત્ર તરીકે હતો, એક જીવ બીજાના પુત્ર તરીકે આવ્યા પછી એમ કે હું તમારો ગયા ભાવનો પુત્ર છું, વારસામાં મારો હક છે. શું કે ભાઈ સાહેબ લાગી પરમાતું કરતો એ કરતો અહીંથી જીવો જતું. હવે શું કે
પૈસાની વાત આવે તો ભર ભલે
આત્મા છે ને એ આત્મા થઈ ગયા છે, પણ ઉદયપુર તો સંબંધ છે, બીજું કાંઈ નથી. માની રાખ્યું છે ભ્રમથી એ દોષ છે, પોતે પોતાને એ દોષને કારણે પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એટલે પોતાના સ્વરૂપની મહાનતાને પણ ભૂલ્યો છે, ભિન્નતાને ભૂલ્યો છે, પરમેશ્વર પદને ભૂલ્યો છે, અને એથી ગમે એવા પરિણામ કરી બેસે છે, એનો દંડ પણ ભોગવે છે. જાણ્યું હોય તો એનો રસ એમાં ભિન્નપણા નો પરિણામ ને હવે એને તરત જ વાંધો છે કે આ જાણ્યું એનું શું? તો બે વચ્ચે ઘર્ષણ તો થયું જોઈએ ને. જે કાંઈ માલ અને ધન માટે જે કાંઈ રાગ દ્વેષ થાય છે તો એ વખતે એના જ્ઞાનની સાથે એનું ઘર્ષણ તો કરી લીધું, બેમાંથી જેનું બળવાનું પણ હશે ટકશે, રાજદેશ નો રસ બળવાનો છે કે જાણ પણ નહીં ટકે, અને જ્ઞાન નું બળ હશે એનું બળ હશે જીતશે, તો સીધી વાત છે. મોક્ષ આવે ને સીધી વાત છે. એનું કારણ એને જીવન કે જીવને ક્ષોભ સંતો છે, વાત તો સમજે છે પણ માન મૂકીને એ પ્રવર્તવા માંગતો નથી, એટલે એનું દુઃખ થતું અટક્યું છે. અને મતાંતરો થવાનું કારણ એ છે, જૈન માંથી જ બધા મતો ઉત્પન્ન થયા, તો એ જૈન દર્શન ના ન્યાય સમજીને તો બધા ક્ષોક્ષમ વાળા માણસો હોય છે, જે જુદા પડે છે ભિન્ન પડે છે, એ તો બધા કઈ ક્ષોક્ષમ ની કેપેસિટી સારી હોય છે, એ માનમાં આવે છે, એને એને માનવું નિમિત્ત છે કે હું વધારે સમજું છું, અને હું કહું એમ બરાબર થાય ત્યારે જ બરાબર ગણાય, નહીતર બરાબર ન ગણાય. પોતાની પ્રણાલિકા, પોતાની કલ્પના, પોતાની રીતે ચાલવા માંગે છે. એટલે એક મજબૂત સિદ્ધાંત એ પકડાયો છે કે જીવ માર્ગ છે એ સર્વજ્ઞ દેવનો અનુભૂત થયેલો, અનુભૂતિથી સર્વાંગ સંપૂર્ણ રીતે નિશ્ચિત થયેલો, અંતર્ગાય નિર્દોષપણે નિશ્ચિત થયેલો માર્ગ છે. એ માર્ગની અંદર કિંચિત પણ ફેરફાર કોઈએ કરવો એ ભગવાનની આજ્ઞા તોડવાનો અપરાધ છે. એ ભગવાનની આજ્ઞાને તોડવાનો એ અપરાધ છે. અને બીજા માર્ગે જવાનું છે, ભગવાને કહેલા માર્ગે નથી જવું, જીનેન્દ્રના માર્ગે નથી જવાનું, એને બીજા માર્ગે જવાનું છે. એમની મત, એનું નામ એમની મત છે, બીજું કઈ નથી. કઈ ફરે નહીં, કાળ પ્રમાણે શું ફરે, કાળ પ્રમાણે પહેલા 198 ડિગ્રી તાવ નહોતો કહેવાતો, હવે કહેવાય છે એવું છે. હવે પછી 100 ડિગ્રી એ કામ કરાશે, ત્યાં સુધી નહીં કરાય એવું છે. કાંઈ નહીં, કાળ પ્રમાણે શરીરના બંધારણ નબળા હવલા હોય તો વિજ્ઞાન બદલે છે. કાંઈ એટલે ગુરુદેવ શિરાનું દ્રષ્ટાંત આપતા કે શિરો 500 વર્ષ પહેલા આમ જ થતો, 500 વર્ષ પછી હજી પણ આમ થવાનો છે. કાળ પ્રમાણે કઈ વિજ્ઞાન થોડું બદલાય છે, એમ આત્માનો ધર્મ કે આત્મા કાળ પ્રમાણે બદલાતો નથી. કાળ પ્રમાણે જીવના પરિણામ, નિર્દોષ દોષના પરિણામ કેવા થાય છે એનું માપ બતાવે છે. મૂળ વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી, નિર્દોષ થવાની પ્રક્રિયાનું વિજ્ઞાન બદલાતું નથી, કે દોષ થવાની પ્રક્રિયાનું વિજ્ઞાન બદલાતું નથી, એ વિજ્ઞાન ક્યાંય બદલાતું નથી. એમની મતે જીન મત પ્રમાણે ન ચાલે તે એમની મતે, બસ બરાબર છે. એની સૂક્ષ્મતા તો એવી છે ભાઈ કે જીનેન્દ્ર નું શાસ્ત્ર છે, સત્શાસ્ત્ર છે, એ અનુસાર એને અર્થ સમજાય, અને અર્થ સમજાય એટલે પોતે સંમત કરે કે બરાબર આવો જ અર્થ છે, અને પોતે એમ માને કે હું જીન વચન ને માનું છું. પણ જ્યાં સુધી એનો ભાવ ન ભાસે ત્યાં સુધી કહેનારનો અભિપ્રાય ને મત ખરેખર એને સમજાણો નથી, એટલે ક્યાંક ભૂલ કરે છે. આમાં શું થાય છે કે જે જૈન માર્ગમાં બાહ્ય જૈન શાસનમાં આવે છે, જૈન શાસનના બે પ્રકાર, ભાવ જૈન શાસન અને દ્રવ્ય જૈન શાસન. હવે જે દ્રવ્ય જૈન શાસનમાં આવે છે એની અંદર એ જીન વચનને માનતો થાય છે, એ જીનેન્દ્રએ કહ્યું કે સાચું, બીજા કહે કે સાચું નહીં, કેમ કે એ સર્વજ્ઞ થયા, વિકરાગ થયા, કેવળ થયા, એમનું વચન સત્ય છે એમ માનતો થાય છે. પણ એ જ્યાં સુધી એનો ભાવ નથી ભાસતો ત્યાં સુધી એમનો અભિપ્રાય, એમનું મત એ સમજ્યો નથી. ભાવ ભાષે તો ઉનાળામાં ફેર પડે, અર્થ સમજે, ભાવાર્થ સમજે, મતાર્થ સમજે, નયાર્થ સમજે, એ બધું સમજે ત્યાં સુધી એની ભાવ ભાષે છે એમ નથી કહેતા. ભાવ ભાષે થાય તો પદાર્થ ભાષે છે, ભાવ નામ તત્વ, ભાવ નામ પદાર્થ, એ પદાર્થ નો ભાવ ભાષણ સ્વરૂપ ભાષે તો સામે મોહ કીટા વિના રહે. જેમ કે અન્ય પદાર્થ અન્ય પણ ભાષો એટલે એનો મોહ ન ઉભો રહે. મોહ તો અન્ય પણ નથી દેખાતો, અને મારા પણ દેખાય છે કે ઈષ્ટ અનિષ્ટ પણ દેખાય છે, એમાંથી મોહ થાય છે. દર્શન માં મંદ પડે ત્યારથી જૈન મત માં આવવાનો પ્રયત્ન એને શરૂ કર્યો. એ તો નાશ પામે ત્યારે જૈન થયો. સમ્યક દર્શન થયું ત્યારે દર્શન નો નાશ પામ્યો, ત્યારે જૈન થયો. ક્યાં સુધી એની મતે? હા, એટલે જૈના ભાષી હોય છે અને કોઈ ચોખ્ખા એમની મતિ હોય છે. કોઈ જૈના ભાષી છે પણ એ અન્ય મત બરાબર જ છે. પ્રભુજી એટલા માટે કહ્યું કે કોઈ જૈન કુળમાં જન્મે છે, વિતરાગ દેવગુરુ શાસ્ત્રને માને છે પણ પરીક્ષા કરીને માનતો નથી અને દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ સમજતો નથી, તો તે અન્ય મતિ જેવો છે. કેમ કે અન્ય મતમાં પણ જન્મને એમ જ કરે છે, જેવું કે અમારા કુળ ધર્મમાં અમારે અમારે આમ આ દેવ માનવાના, આ ગુરુ માનવાના, આ શાસ્ત્ર માનવાના. તો ત્યાં સુધી એ જૈનાભાષી છે, અન્ય મતિ છે. કરણ લબ્ધિ આવે છે એમાં અપૂર્વકરણ કરે છે ત્યારે અંતર્મૂર્ત ના લઘુ અંતર્મૂર્ત ના પરિણામ છે, કેવળ ગમે પરિણામ છે, પણ ત્યારે એને કરણાનંદ પ્રમાણે જીન કહ્યો છે. ત્યારથી પ્રશ્ન કર્યો કેમ જીન કહ્યું, કે જીનત્વ પ્રગટ થયું માટે જીન કહીએ છીએ એને. કેમ જીન કહો છો એમ કરીને પોતે પોતે પ્રશ્ન ઉઠાવ્યો કે તો જીનત્વ પ્રગટ થયું હોવાથી તેને જૈન કહીએ છીએ. એ તેના જૈન નથી, નામ જૈન છે, બાકી જૈન નથી. આટલું કે જૈન કોઈ વાસ્તવિકતા છે, કોઈ રિલેશન ન રહીએ. હંસ ના મળે તો કઈ બગલા ને જીવ હંસ થયો મળે છે, કે પછી કોઈ હંસ નહીં ગણાય તો ના નહીં ગણાય તો નહીં ગણાય. વસ્તુ કઈ થોડી બદલી જાય, આ તો હીરો ન મળે એટલે કાચના કટકાને હીરો હાથે માની લેવાય. કઈ તો જે છે ગ્રહવાની વસ્તુ તો જે છે રહેવાની છે, માને નહીં માને કોઈ નહીં. કોઈની માન્યતા સાથે શું સંબંધ છે પદાર્થ ને? એનો અર્થ કે એની મતિમાં વિરુદ્ધ સંસ્કાર નથી કે જેથી એને વાત ના આવે છે, એટલું સારું છે. પણ એ તક નો લાભ લેવાનો છે અને ભાવ ભાષણ સુધી પહોંચવું જોઈએ. જો ભાવ ભાષણમાં પહોંચે તો જ્ઞાન બળ ઉત્પન્ન થાય, તો અનુભવ સુધી પહોંચે અને તો નિર્વાણ પદ સુધી પહોંચે, એટલે એનું ફળ બહુ મોટું છે. પણ ભાવ ભાષણ સુધી પહોંચવું જોઈએ. અને સમસ્ત શાસ્ત્રોની રચના અને એનું સ્વાધ્યાય એનો મૂળ હેતુ ભાવ ભાષણ કરાવવાનો છે. ભાવ ભાષણ કહો કે લક્ષ કરાવવાનો છે. લક્ષ થવાને તેનું કયા શાસ્ત્ર સુખાય આ માટે આમ કરવું છે તે ભવિષ્ય નિર્ણય ન કરી રાખ. એટલે શું છે કે અત્યારથી તું આગળના કામની ગોઠવણી કરી રાખ નહીં. આ માટે આમ કરીશ, આના માટે પછી આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, એ બધી ચિંતા ને કલ્પના ને વિકલ્પના બધી છોડ ભવિષ્યને. આ ઘોડા ગણ્યા છે ને જે ભવિષ્ય માટે એ બંધ કરાવે છે. એ ચિંતા તને આત્માનું ધ્યાન નહીં કરવા દે, આત્માને સન્મુખ નહીં થવા દે તને. કેમ કે એનો આશ્રમ ચાલુ જ રહેશે. એ નક્કી કર્યું કે મારે ભવિષ્યમાં આનું આમ કરવું છે, એટલે એ ભવિષ્યમાં એ કાર્યમાં ઉદય ઉભો નહીં થાય ત્યાં સુધી તારું જે વલણ છે અંદર નું પરિણતિ ચાલુ રહી જશે, આશરે ચાલુ રહી જશે. તમે આ પશ્ચાતાપ શું કહેવા કરે છે કોઈ અપરાધ નો દીધ કે એનો એનો આખું વલણ તૂટી જાય છે, ફરી જાય છે. નહીં તો એને જે અપરાધ કર્યો છે એ અપરાધ નો આશરો બંધ નથી થતો. એ કાણું પડી ગયું વાણી અંદર તો પાણી ચાલુ થઈ ગયું, આવું તો ચાલુ છે. કાણું બંધ કરવું જોઈએ તો પાણી બંધ થાય. એટલા માટે પશ્ચાતાપ છે. પશ્ચાતાપની ભૂમિકા કેમ આવે છે? કુદરતી આવે છે. ત્યાં સુધી આશરો ચાલુ રહે છે. જે કોઈ અપરાધ એમ નથી કે તે કાળે કરી નાખ્યો એટલે ત્યારે જ અપરાધ થયો, હવે કાંઈ મારે લેવા દેવા નથી. જ્યાં સુધી એનો અભિપ્રાય બદલાય નહીં, અભિપ્રાય બદલવા માટે પશ્ચાતાપ ઉભો થાય નહીં, ત્યાં સુધી એ આશરો ચાલુ રહે છે. એમ વાત છે. એટલે તો આજે ક્ષમાપના આદિના જે પરિણામ છે એટલા માટે છે કે પોતાના તમામ વિષય કષાયના પરિણામ પ્રત્યેથી જીવ અભિપ્રાયથી પાછો વળી જાય છે. પછી 170 નંબરનો પત્ર છે, 270 પાને. એમાં દેવીનું ગુણ વિજ્ઞાનનો એક વિષય છે. ગુથાભાઈ સ્વર્ગવાસી થયા છે, પોતાના જ્ઞાનમાં થોડી ફરક પડે છે, ઘણો ફેર દેખાય છે. તે દિવસે રાત્રિના બધે દિવસે સ્વર્ગવાસી થાય છે. એમના જે જ્ઞાન હતું એમાં શું ફેર પડ્યો એની નોંધ કરી છે એમણે. સાથે સાથે ગુથાભાઈની યોગ્યતાનો પણ એમણે પત્રની અંદર નિર્દેશ કર્યો છે. મિથ્યાવાસના બીજા પરિગ્રહથી લઈએ. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી એટલે મિથ્યા તો ઘણું મંદ થયું હતું. વિતરાગના એ પરમ રાગી હતા એટલે પોતે વિતરાગ દેવ અને વિતરાગ સ્વરૂપના પરમ અનુરાગી હતા. સંસારનો પરમ જુગુપ્સિત હતો એટલે સંસાર છોડવા માટે પોતે તૈયાર થઈ ગયા હતા. ભક્તિનું પ્રાધાન્ય લેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. એમનું સ્વાસ્થ્ય છેલ્લે છેલ્લે નરમ રહેતું હતું એટલે શ્રીમદજીનું સ્વામીજી બહુ ઈચ્છતા હતા એટલે ઘણી ભક્તિ હતી એમને. ભક્તિ પ્રાધાન્ય ભક્તિનું પ્રાધાન્ય લેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. સંગીત ભાવથી વેદની કર્મ વેદવાની જેની અદભુત ક્ષમતા હતી. ચારિત્ર સમજી લેતા પણ મોક્ષની ભૂમિકાના બધા પરિણામ લેવા આવ્યા. મોહની કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું એટલે મિથ્યા તો ઘણું મંદ થઈ ગયું હતું, અત્યંત મંદ થયું હતું. મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી. મુમુક્ષુતાનો ઉત્કૃષ્ટ મુમુક્ષુ જેને કહીએ એવી જેની અંતરને દશા હતી એવા એ ગુથાભાઈનો પવિત્ર આત્મા આજે આજે જગતનો જગતનો એટલે આ ભાગનો જગતના આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. જગતનો ત્યાગ કરીને કઈ અલોક આકાશમાં નથી ગયો. જગતનો એટલે જગતના આ ભાગનો ત્યાગ કરીને બીજા ભાગમાં સ્થુલ શોક નિરૂપણ કરતા જાય છે. સ્થળાંતર થાય છે, મરી જાય છે એટલે કોઈ સર્વનાશ પામે છે એમ નહીં, સ્થળાંતર થાય છે, ક્ષેત્રાંતર થાય છે, બીજું કઈ નથી થતું. આ સહચારીઓથી મુક્ત થયો. અત્યારના જે સંબંધો છે એ સંબંધો પૂરા થઈ ગયા. એના ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. એને ધર્મની ભાવના ઘણી હતી અને એ સંબંધીનો ઉત્સાહ ઘણો હતો. મારી જાતનું વિધિ બહુ સારું હતું એમાં એમણે પૂરું કર્યું. અરે એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કાંઈ વધારે આશ્ચર્યકારક નથી. કેમ કે કાળ એવો હીણો છે, ધર્માત્માને જીવવા જેવો કાંઈ કાળ નથી, હીણો કાળ છે. તો આવા કાળમાં એવું હોય એ કાંઈ આશ્ચર્યકારક નથી. તો આ પવિત્ર આત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? એવા બીજા સંગીઓના ભાગ્ય પુણ્યનો ઉદય ક્યાંથી હોય કે આવા બહુ પાત્ર વિમુખ જીવો, ઊંચી કુટીના જીવો પણ સંગ મળ્યા કરે? નામી તો પછીત જ હોય, એવા ઉત્કૃષ્ટ કુટીના મુક્ષ આત્માઓ હોય તો પણ એ સંગ કરવા યોગ્ય છે એમ ગણીને વાત કીધી છે. મોક્ષ માર્ગને બે એવું જે સમ્યક્ત જેના અંતરમાં પ્રકાશ્યું હતું, મોક્ષ માર્ગને બે પ્રાપ્ત કરાવે એવું એટલે શું છે? એમને 751 માના પત્રની અંદર ત્રણ પ્રકારના સંકેત લીધા છે. એમાં બે પ્રકારના સંકેતમાં તે પ્રકારના સંકેતમાં એ આવી ગયા છે એમ એમનું કહેવું છે. મોક્ષ માર્ગને આપે એવો એ સંકેત છે, મોક્ષ માર્ગના કારણભૂત એવું સંકેત છે. અને સંકેત નામ આપેલા એ શુક્રવાન કરે છે. એમની એક શૈલી છે કે જે કારણ સાથે કાર્ય નિબદ્ધ હોય, પ્રતિબદ્ધ હોય, એ કાર્ય એ કારણમાં કાર્યનો ઉચ્ચાર કરવામાં આવે છે અને તે યોગ્ય છે, ન્યાય સંપન્ન છે. અન્ય ભક્તિ હતી, શ્રીમદજી પ્રતિ એમને અન્ય ભક્તિ હતી, શ્રીમદજીને એને ઓળખ્યા હતા. એ કાળમાં કોઈ એમને ઓળખા હોય તો શ્રીમદજી તો એવો સંમત થવાના છે, પણ આ મહાપુરુષ છે, નજીક મોક્ષગામી છે, આ સત્પુરુષ છે એવું એને પ્રતીતિ આવી ગઈ હતી. પછી ભલે થોડો કાળ થયા હતા, પણ જે સ્થિતિમાં શ્રીમદજી આવી ગયા હતા, એ શ્રીમદજીની પૂર્વ વિચારણા હતી, તેનાથી એની પ્રતીતમાં આવી ગયા હતા. અંતરમાં એટલે એનું એની અંતરની યોગ્યતા એવી પ્રકાશિત હતી, પ્રસિદ્ધ હતી. ઘણા એવો અર્થ કરે છે પણ ખરેખર અહીંયા એવો અર્થ નથી નીકળતો, કેમ કે ખરેખર તો શ્રીમદજી એ વ્યક્તિએ સંકેતી નહોતા. ત્રેવીસમાં વર્ષે તો શ્રીમદજીને સંકેત નહોતા, એમની પહેલા એમના કોઈ અનુયાયીને શું છે એ તો પ્રશ્ન રહેતો. અને આમને તો દેહ છોડ્યો હતા, અસાડ દર્શન અસાડ મહિને અસાડ મહિને ગુરુની રાત્રે ઉપરના પત્રમાં છે ને, આ ઉપધિમાં પીડ્યા પછી જો મારું દેવલિંગ જ્ઞાન લક્ષ્મણ કેવું જરૂર હોય, યથાર્થ હોય તો જૂઠાભાઈ વૈશાખ મહિનામાં પોતે નોંધ કરે છે. જૂઠાભાઈ અષાઢ સુધી નોંધને ગુરુની રાત્રે સમાધિ સુખથી આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે. વૈશાખ મહિને એમને ખ્યાલ આવી ગયો છે કે આ અષાઢ સુદ નોંધને ગુરુવારની રાત્રે દેહ ત્યાગ કરશે, એના બદલે અષાઢ સુદ નોંધ અને ગુરુવારે ત્યાગ કર્યો, એટલો એમના જ્ઞાનમાં ફરક પડ્યો એમ કે છે. દુર્લિંગજન્ય જ્ઞાન, શરીરના અવયવો લિંગ એટલે અવયવો ના પ્રાણ કપાળ શરીરના આકાર ઉપરથી આકૃતિ ઉપરથી અમુક જ્ઞાન થાય છે, નિમિત જ્ઞાન થાય છે, જેમાં હસ્તરેખા ઉપરથી જ્ઞાન થાય છે અને જ્યોતિષનું જ્ઞાન કહે છે. એવી રીતે શરીરના અવયવો ઉપરથી જ્ઞાન થાય એટલે કોઈ ને કોઈ નિમિત્તે જે જ્ઞાન થાય એને નિમિત્ત જ્ઞાનના બધા પ્રકાર છે. અવધિ જ્ઞાન નથી, મનોપરિયોજના સિદ્ધાંતો નથી જાણતા તો એવું ભૂલ કરે છે. શ્રીમદજીને અવધિ જ્ઞાન હતું, શ્રીમદજીને મનોપરિયોજ્ઞાન હતું, પછી પોતે લખ્યું છે કે કેવળ લગભગ ભૂમિકા પામીને દાસનું સ્વરૂપ શોધે છે, તો કે લગભગ કેવળ જ્ઞાન કરીને પહોંચી ગયા હતા. કોઈ જગ્યાએ લખ્યું હતું કે દ્રવ્ય ચોથું છે પણ ભાવે સાતમું છે, તો કે સાતમે આવી ગયા હતા. દરેક દ્રવ્યનો આવ્યા ભાવે તો આવી ગયા હતા ને, પોતે લેખ્યું હતું એવો શબ્દ પ્રમાણે અર્થ નથી થતો. સ્વરૂપ સ્થિરતા ઘણી હતી એમ કહેવું છે. જે મુનિઓ પોતાના દેવને ભૂલી જાય એ ચોથા ગુણ સ્થાનના એવા ઉત્કૃષ્ટ પરિણામમાં હતા. ચોથામાં જગનની મુઠી ઉત્કૃષ્ટ કે પોતાના દેહને ભૂલી જતા. એ જગ્યાએ લખ્યું છે કે અમે દેહ ધારી છીએ કે કેમ, તે માન માન યાદ કરીએ ત્યારે ખ્યાલમાં આવીએ છીએ કે અમે શરીર ધારી છીએ, નહીં તો અમે તો એટલા આત્મા છીએ, અશરીરી આત્મા છીએ, સમજ લઈએ છીએ. તો એવી એમની એ અંદરની સ્થિતિ બહુ સારી હતી. એમાં તો ભાવે સાતમો એમ કહી દેવાય એમ. એમ ઉપચાર કરી શકાય છે, એવી ઉપમા આપી શકાય. મોક્ષ માર્ગ ને બે એવું જે સમજતો, એમ મોક્ષ માર્ગ રૂપ સમજક પણ નથી લીધો, મોક્ષ માર્ગ ને બે એવું જે સમજતો તો ભવિષ્યમાં એ પ્રાપ્ત કરશે. એ પ્રકટ પ્રદર્શન હતું એવા પવિત્ર આત્મા જુઠાભાઈને નમસ્કાર હો, નમસ્કાર હો એમ કરીને એમની જે યોગ્યતા છે એમને મંડન કર્યા છે. પોતે એમનો સત્નો મહિમા છે, સત પ્રત્યેનો મહિમા છે. પત્ર છે વેદાંતના બહુ મોટા વિદ્વાન છે, એ વખતના પ્રસિદ્ધ મનસુખરામ સુરીરામ ટૂંકા આર વિહાર અને નિહાર નો નિયમિત એ વાક્યનો સંક્ષેપ અર્થ આમ છે, જેમાં યોગ દશા આવે છે તેમાં દ્રવ્યહાર વિહાર અને નિહાર શરીરના મનના ત્યાગી એ નિયમિત એટલે જીવી જીવી એટલી આત્માની નિર્બાધક, બસ આત્માના પરિણામ બાધક ન થાય એવી ક્રિયા છે, એ નિવૃત્ત પ્રવૃત્તિ કરનારો ધર્મ છે. આપણે એ અર્થમાં થોડી વાત ચાલી હતી. સુખરામ સુરીરામ ગોરધનરામ સુરીરામ ત્રણ ભાઈઓ હતા, એ ગોરધનરામ સુરીરામ સરસ્વતી ચંદ્ર ના ચાર ભાગ લખ્યા છે, એ ત્રણ ભાઈઓ ઘણા પ્રખર વિદ્વાન હતા સંસ્કૃતના અને વેદાંતના સારા વિદ્વાન હતા. એમાં મનસુખરામ સુરીરામ નો બે માઇન્ડને ભેટો થયેલો અને પત્ર વ્યવહાર ચાલેલો છે. એમાં બીજા પેરેગ્રાફ છે, વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સોચવું પણ ઈચ્છું નથી, કેમ કે તમે મોટા માણસ છો, ઉંમરમાં પણ પેલા મોટા હતા, પ્રસિદ્ધિમાં પણ મોટા હતા, ત્રિપાઠી એટલે એમ કે તમારો સંબંધ છે એટલે કોઈ વ્યવહારિક લાભના કારણે પત્ર વ્યવહાર ચાલુ રાખું છું કે સંબંધ ચાલુ રાખું છું એવું નથી. એવું મોટા માણસ સાથે સંબંધ હોય કંઈ લાભ થઈ જાય આપણને, શું ક્યારેક ફાયદો થઈ જાય એમ એ ગણતરી નથી. વ્યવહારિક લાભનો કોઈ સ્વપ્નમાં પણ ઈચ્છા નથી. વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઈચ્છું નથી. તેમજ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. ઘણા એવા સમાગમમાં આવે છે કોઈની પાસેથી અમે વ્યવહારિક લાભ લેવાની કદી પણ ઈચ્છા રાખી નથી. પણ આનું શું કારણ છે? આને પરમાર્થ સાથે શીખવતો શુદ્ધ સંબંધ છે કે કોઈ પણ ધાર્મિક સંબંધથી કોઈ પણ વ્યવહારિક લાભ લેવાની જે વૃત્તિ છે એ દર્શન મોહને બાંધે છે, દર્શન મોહનું તીવ્ર પરિણામ કરે છે, એટલે સમ્યક મને બાધક છે. એટલા માટે કોઈ મુક્ષ એવું ઈચ્છે નહીં, સાચો ખરો મુક્ષ એવું ઈચ્છે નહીં. ઈચ્છે તો એને આ વિષયમાં મને ક્યાં બંધન થાય છે દર્શન મોહનું અને હું સમ્યકતાથી દૂર જાઉં છું એને ખબર નથી હોતી, એવા અજ્ઞાનને વશે એવી ઈચ્છાઓ એને થાય છે, એટલે એવું કોઈ સ્વપ્ન પણ ઈચ્છા નહીં. હવે બીજાનો લાભ કે બીજાની મદદ ન મળે તો શું પરિસ્થિતિ થાય એમાં પોતાનો એક બહુ સુંદર અભિપ્રાય છે વ્યક્ત કર્યો છે કે એક જન્મ એટલે ચાલતો મનુષ્ય હોવ અને તે થોડા જ કાળમાં હવે જેટલો શેષ આવી બાકી રહ્યો છે રહ્યો ને એક જન્મ અને તે જ થોડા કાળમાં પ્રારબ્ધ અનુસાર ગાઈ લેવો, પૂર્વકર્મ અનુસાર ભોગવી લેવો, તેમાં દૈન્યતા ઉચિત નથી એ નિશ્ચય પ્રિય છે. આ બહુ સુંદર વાત કરી છે આપણે. લાચારી બીજાના સંબંધથી કોઈ મોટા માણસના સંબંધથી લાભ લેવો એમાં પોતાની દીનતા છે કે તમે મને કાંઈ મદદ કરો, અત્યારે મારા જરા વખત આવો થઈ ગયો છે, મારો આવો ઉદો આવ્યો છે, તમારી મદદથી મારે જરા મને ઠીક રહેશે એવી દીનતા ક્યાંય કરવી નહીં કે છે, કોઈ રીતે કરવી નહીં. કેમ કે એક જન્મ એનું શેષ આવ્યું બાકી પૂરું કરવું અને એ પ્રારબ્ધ અનુસાર પૂરું કરવું છે એમાં ભિન્નતા શું કરવી કોઈની પાસે? જેવું જેવું લોક હોય બસ નાતા દ્રષ્ટા રહેવાનું, પુરુષાર્થ કરવો અને એ પૂરો સમય પસાર કરવો, બાકી ભિન્નતા કોઈની કરવી નહીં. પ્રારંભ ફરવાનું નથી, ભિન્નતા કરે તો પ્રારંભ ફરવાનું નથી, પણ જીવનને મિથ્યા ભ્રમ છે કે આને સાથે મને સંબંધ છે એટલે કોઈ વસ્તુ મને કામમાં આવશે, એટલા માટે તો લોકો પૈસા વાળાને દુઃખતા કરે છે ને, કાપલું શું કરે છે, ખુશામત કરે છે, એવી રીતે કરે છે ને. આપણે મોટા માણસ છે એની સાથે સંબંધ રાખો,
ક્યારેક
કામ રાખશે. મોક્ષ માર્ગે મુમુક્ષુ જીવ ગમે તેવો દરિદ્ર હોય, ગમે તેવો હોય, એની સ્વતંત્રતા બિલકુલ એવી રહે કે ક્યાંય ચિંતા કરે નહીં, કોઈની ચિંતા ન કરે. બિલકુલ નહીં, કોઈની ચિંતા, રાજા હોય તો એની ચિંતા ન કરે, કોઈની ચિંતા ન કરે. પ્રારબ્ધ અનુસાર જાળી લેવો તેમાં દિન પણ ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે મને. આવો નિર્ણય બહુ પ્રિય છે. હું કોઈ રીતે કોઈની ચિંતા કરતો નથી, કોઈની પાસે અપેક્ષા રાખતો નથી. કોઈની અપેક્ષા રાખી એ પોતાના નિરપેક્ષ સ્વરૂપને આડ મારવા જેવું છે. મૂળ વાત તો આ છે, પોતાનો જે નિરપેક્ષ તત્વ છે એને પરાધીન બનાવવાની વાત છે. પરાધીન રાખવાનો નિર્ણય છે એની અંદર, એ પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જાય છે. એટલે આમાં શું છે કે વાત તો સામાન્ય છે, બીજી છે. મનસુખ રામ સુરે પણ એમનો અભિપ્રાય કેટલો છે કે સુંદરજીનો અભિપ્રાયને વિચારણા કેટલી ઊંડી છે એક એક વાત ઉપર. સામાન્ય વાતનો પ્રસંગ લખે છે તો એટલે કેટલા ઊંડાણ છે તો વિચારે છે વિષયને. એક કારણે થોડા ભાવને શેષ આવી માટે દિનતા કરવી, આ આત્માને માર્ગમાં એ માર્ગ જ નથી. આ માર્ગ જ જુદો છે, એ માર્ગ જ નથી. માર્ગમાં ચાલવું છે ને આ પ્રકાર હોય આગ મારે છે. એ જ વાત છે ખરેખર, ત્યાં નિરપેક્ષ સ્વરૂપને આગ મારવાની વાત છે, નિરપેક્ષ સ્વરૂપને અપેક્ષિત રાખવાની વાત છે. અને એ અભિપ્રાય જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી કોઈ એને નિરપેક્ષ તત્વ ભાષે જ નહીં, એનો ભાવ ન ભાષે કે હું તદ્દન નિરપેક્ષ નિરાલમ તત્વ છું, એ ભાવ ક્યાંથી ભાષે ચિંતા માટે. ધાર્મિક સંબંધ, વ્યવહારિક સંબંધ, કોઈ પણ સંબંધ, ધાર્મિક સંબંધમાં વ્યવહાર તો ઉભો થાય જ છે. અમારા સાધનો છે, અમારી માન્યતા વાળા છે, અમારા પ્રમુખ છે, અમારા સુખ્યા છે, અમારા ફલાણા છે, સંઘપતિ છે, શીખવાનું છે, કાંઈ નહીં. ધાર્મિક કે વ્યવહારિક કોઈ સંબંધ નહીં. વ્યવહારિક એટલે વ્યવહારિક સંબંધની અપેક્ષાથી દર્શનમાં આવે છે. વ્યવહારિક લાભની અપેક્ષા હોય તો દર્શનમાં ઉભો થાય છે. વ્યવહારિક લાભ લેવો તો ભાઈ આપણે ધાર્મિક સંબંધ હતો, પણ હવે જરાક આપણે વ્યવહારિક આપણો કામ થઈ જાય, અમારું અમારું આટલું કામ થઈ જાય, તમે કરી દો તો સારું.
ધાર્મિક ક્ષેત્રમાં કોઈ કામ પર હોય એનું પરિચય આપીએ તો એનાથી લોકો લાભ લઈએ.
પરસ્પર ધર્મ ભાવના વધારવાની કેળવવા માટેનો એ સંબંધ છે. એના બદલે લૌકિક લાભ લેવાનો ઉપયોગ કરે તો દર્શન મોને જરૂર આવરિત કરે છે. એમાં પોતાના અપેક્ષા બુદ્ધિ રહી છે, એ અભિપ્રાય વર્તે છે અને અપેક્ષા બુદ્ધિ એ અપેક્ષા દૂર આવી જોઈએ. કોઈના પ્રત્યે અપેક્ષા નહીં રાખવી. જો આ આત્માના સ્વરૂપને નિરપેક્ષ પણ લક્ષમાં લેવું હોય, જેવું નિરપેક્ષ છે એવું જ લક્ષમાં લેવું હોય તો અપેક્ષાઓ છોડી દેવી. કોઈની કોઈની અપેક્ષા નથી. આ એને નિશ્ચય હોવો જોઈએ અને એ નિશ્ચય બહુ પ્રિય છે, એમને બહુ ઉચિત ગણે છે. આત્માનો દ્રોહ છે પેલો. ધર્મ તો કાંઈ પછી પ્રગટ થશે, પણ પેલો આત્માનો જ દ્રોહ છે, નિરપેક્ષ આત્માનો જ દ્રોહ છે. સહજ ભાવે વર્તમાનની અભ્યાસ પ્રણાલિકા કેટલાક વર્ષ થયા આરંભિક છે. સહેજે સહેજે જે થાય સહેજે વર્તવું એની પ્રણાલિકા છે, તે પડી ગઈ છે. કેટલાક છેલ્લા કેટલાક વર્ષથી એનો પ્રારંભ થઈ ગયો છે અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. એને કારણે ઉપયોગ નિવૃત્ત રહે છે, ક્યાંય ગૂંચવાવું પડતું નથી. આ વાત એની જણાવવાનું હેતુ એટલો કે આપ અશંકિત હશો, તથાપિ પુરવાર પર પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના મને મારું જોવું છે તે જણાયું છે. એટલે મારા તમારા સંબંધ સ્પષ્ટ કરેલો છો. તમને શંકા કદાચ નહીં હોય પણ છતાંય ભવિષ્યમાં શંકા ન થાય. અને એ અસંકિતતા સંસાર થી ઉદાસીન ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી જણાયું છે. એ રીતે એ વાત એમને એક સિદ્ધાંત માટે બહુ અગત્યનો
વિષય
તૈયારી છે. તમે દુઃખ ને અઢાર મહિના કાગળ લખે છે, ત્રણ મહિના બાકી છે, તૈયારી થઈ ગઈ છે, નજીક આવી ગયા છે. કે જે પૂર્વ ભૂમિકા યથાર્થ હોય ત્યારે એની સુવિચારણા એવી હોય કે એમાં કારણને ગણીને કાર્યનો ઉત્સાહ પણ કરે છે પોતે, કે આ વ્યવહાર સંકિત છે એને એમ જ ગણે છે. એટલું સુવિચારણા એમને કરતી જઈએ છે.